श्री हनुमान चरित्र कथा भाग 10।
स्वामी नारायण भगवान की जय।
श्री लक्ष्मी नारायण देव की जय।
श्री नारायण मुनि देव की जय।
श्री विघ्न विनायक देव की जय।
श्री कष्टभंजन देव की जय।
श्री पांसु परमहंस की जय। ओ
સર્વે વાલા ભક્તોને વંદન છે, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। જય સ્વામિનારાયણ કહીએ, જય શ્રી રામ કહીએ, જય શ્રી કૃષ્ણ કહીએ ને તો આપણને ફાયદો કેટલો થાય ખબર તમને? આપણો જય જયકાર થાય, પણ તકલીફ મોટી થઈ છે। હવે હાય અને હેલ્લો આવી ગયું, નગર બે ભગત ભગવાન ના મળે, ચાર મિલે 64 કિલે અને 20 રહે કરે જોડ। હરિજન સે જબ હરિજન મિલે તે દિન નાચે 7 કરોડ। ભક્તને જ્યારે ભક્ત મળે છે ત્યારે બોલાવવાની શરૂઆત ભગવાનના નામથી થાય છે। કોઈનો ચાંદલો જોઈએ, કોઈની કંઠી જોઈએ, કોઈની સજ્જનતા જોઈએ। તિલક ચાંદલો શા માટે કરવાનો? આવો પ્રશ્ન જો કોઈ મને કરે તો એનો એક જ જવાબ આપું કે આપણા ચાંદલાને જોઈને બીજાને ભગવાન યાદ આવે, આવે ને આવે છે। પછી ભલે કભાવથી આવે, ખરાબ માણસો હોય ને એને ભગવાન ત્યારે ફાવતું ન હોય તો એને એમ થાય કે આ માળા પણ ટીલવા સ્વામિનારાયણ આવી, પણ સ્વામિનારાયણનું નામ તો લીધું ને, ખ્યાલ આવે? અને ગુણાતન સ્વામીએ કહ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનને કીધું છે કે બીજાને ભગવાન બજાવવા, બીજાને ભગવાન યાદ કરાવી દેવા, એનાથી દુનિયામાં મોટું કોઈ પુણ્ય નથી। અમને મોટું સત્કર્મ એ જ મળે, સ્વામિનારાયણને ઓળખતા હોય કે ન ઓળખતા પણ ભગવા કપડા બાળે ને તો હરે રામ કૃષ્ણ વાળા હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ જાય। થોડા થોડા સ્વામિનારાયણને ઓળખતા એમ કે સ્વામિનારાયણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા, એવું કે હરે રામ હરે કૃષ્ણમાં નો માનતા હોય, સ્વામિનારાયણમાં નો માનતા હોય, મહાદેવજીમાં માનતા હોય એમ કે બમ બમ બોલે। આ તો એડ્રેસ છે યાર, આ એડ્રેસ કરવાની જગ્યા ભગવાને આટલી કોરી રાખી ને આટલામાં જ વાળ ન ઉગાડ્યા। આટલામાં જ નહીં ઉગાડ્યા ને, જો અહીંયા કાર્યક્રમ છે, અહીંયા છે, આટલું કોરું છે, હું લેવા એડ્રેસ લખવાની જગ્યા તો જોઈ ને યાર। ₹5 નું કવર હોય તોય ભલે, ₹500 નું કવર હોય તોય ભલે, હારામાં હારી ટપાલ પેટીમાં નાખો ને એડ્રેસ ન હોય તોય કચરા પેટીમાં જાય। સમજાય? પરમાત્માના અનંત ધામ છે, કઈક જૈન લોકો જઈને ઉભા રહે, ક્યાંક કૃષ્ણના ભક્ત જૈન ઉભા રહે, કંઈક રામાનંદી જૈન ઉભા રહે, ક્યાંક શિવ જૈન ઉભા રહે, ક્યાંક મહાદેવ, ક્યાંક હનુમાનજીના ભગત જૈન ઉભા રહે. કારણ કે ચાંદલો હોય ને એટલે ખબર પડે કે આ ટપાલ આની જે જવાય તો, અને એક એડ્રેસ ન હોય ને બધા જ કચરા પેટી ભગવાનની કઈ ખબર, યમપુરી ત્યાં જઈને નાખે, નાખો કચરા પેટી નાખે. દાદાની અંદર જે આ બધી વસ્તુ છે, નિષ્ઠા છે, સમર્પણ છે, ત્યાગ છે, સેવા છે, જ્યારે જ્યારે એને કોઈ પણ અજાણું માણા મળે ને ત્યારે સીધી રામ કથા સાંભળાવે. વિભીષણ ને એને ક્યારે મોઢું નહોતું જોયું, કાંઈ નહોતું જોયું. અદભુત ચરિત્ર છે. લંકાની અંદર ગયા હનુમાનજી મહારાજ, આ 10 વાગ્યા છે, મારે હું તમને કેવું હું બાકી રહી જાય. ગઈકાલે કીધું ને હનુમાનજી મહારાજ ની જ્ઞાન ની શોધ એટલે રામ, ભક્તિ ની શોધ કરવા માટે જ્યારે, ભક્તિ એટલે સીતા, શાંતિ એટલે સીતા. પણ કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક નો જ્યારે યાત્રિક બને છે, ભક્તિની શોધમાં જ્યારે જાય છે, ત્યારે એને વિઘ્નો કેટલા આવે, ભયંકર હોય. અને જ્યારે આવો કોઈ સદગુરુ જ્યારે મળી જાય છે, હનુમાનજી જેવા સદગુરુ, જે વસ્તુ જે પરિસ્થિતિ આપણને દુઃખદાયી લાગતી હોય, એ જ પરિસ્થિતિ ને એ જ વસ્તુ એ સાધુ માત્ર દ્રષ્ટિ બદલાવી દે, અને સુખ સુખ થઈ જાય. એટલે હનુમાનજી મહારાજ જયારે વિભીષણજીને મળે છે ને, ત્યારે તુલસીદાસજી લખે બહુ અદભુત, તુમરો મંત્ર
વિભીષણ માના લલંકેશ્વર રે સબ જગ જાના, તુમરો મંત્ર વિભીષણ માના લલંકેશ્વર રે સબ જગ જાના.
ઘણા લોકો કે સાધુ ની હું જરૂર છે, એમનામ ભજન કરીએ, શાસ્ત્રો વાંચીએ. ખાલી શાસ્ત્રો વાંચવાથી સદગુરુ મળ્યા વગર કોઈ દાડો સુધારો નથી થતો. સરદાર વલ્લભભાઈ પટેલ ને યાદ કરું. સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની યુવાની ની અંદર બહુ શોખીન હતા, વાળ બાળ બિસ્ટોલ પીતા, ચરોતરનો પાટીદાર ભાઈ જેમ તેમનો દરબારો નાટી મારે. હિપીકટ રાખતા પટેલ, લંડન રિટર્ન હતા એટલે કે જેમ તેમ તો ન હોય, બિસ્ટોલ પીતા, સુટેડ બુટેડ વકીલ હતા, બેરિસ્ટર મોટા. પોતાના મિત્રોની સાથે બેસીને મહાત્મા ગાંધીને ગાળી દેતા, આ ડોલો મંડી વેળો, અને બાપુને એમ કહેતા કે હાઉ ઓર્થોડોક્સ. હું સરદાર વલ્લભભાઈ પટેલ શાસ્ત્રો નહોતા વાંચતા, ભગવદ્ ગીતા વાંચતા હતા, ભાગવત વાંચતા, કારણ કે એના બાપુજી તો વૈષ્ણવ હતા, વડતાલ મંદિરે આવતા હતા, સંસ્કારી નહોતા એવું નહીં, બધું જ હતું. પણ કોઈ સદગુરુને સામે બેસીને જ્યાં સુધી સાંભળતા નથી ત્યાં સુધી અંતરના દરવાજા ઉઘડતા નથી, અને માણસનો વિકાસ કે આધ્યાત્મિક માર્ગ ખુલતો જ નથી. એમાં મહાત્મા ગાંધીજીનું જય ગુરુજી આવ્યા છે. એમાં મહાત્મા ગાંધી બાપુનું પ્રવચન અમદાવાદમાં પટેલ સાહેબને ખબર પડી. એને એમ થયું કે આ ડોહો હું બોલે લાવો જાય તો ખરા, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું છે, શાસ્ત્રોમાં તો બધું જ છે, પણ અમારા જેવા સત્પુરુષ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી સમજાય નહીં. અને બાપુનું પ્રવચન સાંભળવા પટેલ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ. એક કલાક સુધી સત્યનો ઉપાસક મહાત્મા ગાંધી, જેના નસે નસની અંદર પરમાર્થ ભર્યો હતો, એની વાણીની ગંધમાં પણ ક્યાંય સ્વાર્થ ન દેખાય, સત્ય સિવાય બીજી કોઈ વાત નહીં. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે ધ્યાનથી સાંભળ્યું, અંદરનો આત્મા જાગી ગયો. એક જ દિવસમાં એની એ જ મિનિટે, હજી તો હોલની બહાર નીકળ્યા પહેલા એની બીડી છૂટી ગઈ, એનો વિચારો પેનું પરિવર્તન થઈ ગયું, એ જે કપડાં પહેરતા હતા ને એકદમ રજોગુણી એ બધા છૂટી ગયા, અને બાપુના ચરણમાં જઈને માથું મૂકી દીધું અને એટલું કીધું કે આજથી મેં આપકા સેવક હું, દેશ કે લીએ મેરા મથા ભી હાજર હૈ. અને જો એ મહાત્મા ગાંધીના પ્રવચનમાં ન ગયા હોત તો ભારતનો ઘડવૈયો સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને ન મળ્યા હોત. આપણી પાસે ભજન હોય, આપણી પાસે શાસ્ત્રો હોય, પણ જો એક સારો સદગુરુ ન હોય તો પેલ કોણ પાડશે? અંદરથી જાગૃત કોણ કરશે? આપણો હાથ કોણ પકડીને કહેશે કે ઊભો રહે? તો કોણ કહે? ગઈકાલે પૂજ્ય સ્વામી એક વાત બહુ સરસ કરી હતી, જે વ્યક્તિઓનું સાધુની સાથે સ્નેહથી જોડાણ નથી ને એનો સત્સંગ ક્યારે રહેતો જ નથી, નો રે, ખસાઈ જાય. એટલે કોઈ સદગુરુની સાથે જોડાણ થાય. કલકત્તાનો નરેન્દ્ર દત્ત તમામ શાસ્ત્રોનો જ્ઞાતા, વિદ્વાન પણ પૂર્ણ નાસ્તિક, પૂર્ણ નાસ્તિક. સંસ્કાર નહોતા એવું નહોતું, સંસ્કાર હતા. એ બીડી પીતા હતા, બિસ્ટોલ, અને જેટલા મોટા માણા હોય ઊંચે લોક ઊંચી પસંદ, હેઠું તો ભાવે જ નહીં. અમારા વડતાલના પરમારો બધા કોથળિયું પીવે ને આપણા પટેલો ફામમાં જઈને બે ફામ થઈને ઇંગ્લિશ પીવે. જેની જેટલી પહોંચ એની એટલી. પણ એક વખત રામકૃષ્ણ પરમહંસ મળી ગયા. રામકૃષ્ણ પરમહંસની આંખમાં આંખ નાખી નરેન્દ્ર એટલું પૂછ્યું, તમે ભગવાન જોયા? આ જ પ્રશ્ન બધાને પૂછે, ભગવાન જોયા છે તમે? રામકૃષ્ણ પરમહંસ આમ કાટલો પકડી કે જોયા છે, કે છે જોયા છે, ને હું તને દેખાડી શકું એવી સામર્થ્ય છે, કે છે હું જોયાની વાત રોજ વાતું કરું છું, તારી યારે વાત કરું ને એમ વાત કરું છું. મહાન તાકાત હતી, મહાન સામર્થ્ય હતી, મહાન ઉર્જા હતી, પણ એ ઉર્જા વિશ્વની અંદર વહી જવાની હતી, પણ એક સદગુરુ મળી ગયા તો દેશના ઉદ્ધારમાં એની ઉર્જા કામ લાગી ગઈ. ભગવા કપડા પહેરી લીધા, સંસાર છોડી નાખ્યો, વિચાર તો કરો, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું નિયમ લીધું, અને વિશ્વ ધર્મ સંમેલન જ્યારે થયું, વિશ્વ ધર્મ સંમેલન વિવેકાનંદ સ્વામી જયારે ગયા, હિંમત કરી, તમે આખું શિકાગોનું જયારે વાંચો ત્યારે ખબર પડે કેટલી મુશ્કેલીઓ. પણ હું સદગુરુની વાત કરું છું કે માર્ગદર્શન માત્ર ને માત્ર સત્પુરુષો બતાવી શકે. હનુમાનજી જેવો દુનિયામાં કોઈ સદગુરુ નથી, કોઈ નહીં. તુલસીદાસજીને રામ દર્શન કરાવ્યું હોય તો હનુમાનજી કરાવ્યું. કેટલાય મહાપુરુષોને રામ દર્શન કરાવ્યા એ આમ હાથ પકડીને લઈ જાય. અને એવું નથી કે તમે રામ રામ ભજન કરો તો જ રામના ઘરે જવાય, તમે હનુમાન હનુમાન ભજન કરો તોય રામના ઘરે જવાય. હા, તુલસીદાસજી સાક્ષી પૂરે.
તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. અંધકાર કો ભરપૂર જાય, જહાં જન્મ હરે ભક્ત કહાય. જહાં જન્મ હરે ભક્ત કહાય.
તુમરો ભજન રામ કો પાવે, ભજન તમારું કરીએ ને રામ મળે. લ્યો આ દાદાનો પ્રતાપ છે. દુનિયામાં જન હિન્દુ હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો, હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડ્યો, એવા વિવેકાનંદ સ્વામી જો મળ્યા હોય આ દેશને તો કારણ રામકૃષ્ણ પરમહંસ છે. તુલસીદાસજી જેવા સંત મળ્યા હોય તો એમાં કારણ હનુમાનજી છે. તુલસીદાસજી તો તમને ખબર છે એનું જીવન. આપણે બધા 9 મહિને જન્મ થયા આપણું બધાનું. તુલસીદાસજીનો 13 મહિને જન્મ થયો. અને જેવા જન્મ એવાને દાંત હતા, મોટા મોટા વાળ હતા. અને જન્મતા વેત આપણે બધા છીક ખાઈએ અને રડીએ એવું કરીએ ને, મમ્મીને પૂછજો. બધા એવું કરે પણ તુલસીદાસજી જેવા જન્મ એટલે રામ બોલ્યા હતા, રામ. આ તો હરોજ ઉગતું કહેવાય. તુલસીદાસજીની માનું નામ હુલસી હતું, પહેલો પુત્ર હતો. પિયરમાં ગયેલા માને ખબર પડી ગઈ હું નહીં જીવું, પરિસ્થિતિ એવી છે. 2-3 દિવસમાં એ મરી ગઈ, પણ છોકરો એક દાસી હતી એને આપ્યો, તું આનું ધ્યાન રાખજે. 4-5 વર્ષમાં દાસી મરી ગઈ. આખા ગામમાં એક જ વાત થઈ, આ રાક્ષસ છે, રાક્ષસ છે તુલસીદાસ. અને એટલી હદે તિરસ્કૃત કરવામાં આવ્યો કે ગામમાં કોઈ ખાવાનું ન આપે, ગામમાં ભીખ માગે તો કોઈ ભીખ ન આપે. લોકો જે એઠું નાખી દે ઉકડામાં, એમાંથી તુલસીદાસજી કંઈક લઈને ખાઈ લે. ભગવાન શિવજીએ ભવાનીને આદેશ કર્યો, આ છોકરાને તમારે જમાડવાનો. બહુ મોટી કથા છે. પછી હરિહરાનંદ નામના એક સંતને ભગવાને પ્રેરણા કરી કે છોકરાને લઈ જાઓ. પછી કાશી લઈ ગયા, ભણાવ્યા, સંસ્કૃતના મહાન વિદ્વાન થયા. લગ્ન કરવાનું મન થયું. તેજસ્વી મહાન હતા, રત્નાવલીની સાથે લગ્ન થયા. પણ એટલી આસક્તિ, એટલી હદે આસક્તિ સ્ત્રીમાં, એક ઘડી કઈ એની પત્ની વગર તુલસીદાસ રહી નહોતા શકતા, એક ઘડી નહી. એની જીવન કથામાં લખ્યું છે કે 1 વર્ષ સુધી તો લગ્ન કર્યા પછી એની પત્નીને એના પિયરે મળવા પણ જવા ન દીધી, મંજૂરી જ નહીં, નહીં એટલે નહીં. કઈ મહેમાન ગતિ એ જાય નહીં. તુલસીદાસ ક્યાં જાય? ઘરમાંથી બહાર જ ન જાય. એમાં કઈક જવાનું થયું ને એની ઘરવાળી પિયર જતી રહી. લગભગ બધી કથા તમે સાંભળી હોય. ભયંકર વરસાદ આવ્યો, તુલસી સાંજે ઘરે આવ્યા કે ક્યાં ગઈ રત્નાવલી, તો કે તો પિયર ગઈ. પછી તો રાત્રિએ ભાગે છે એના પી સાસરિયામાં, તો નદીમાં પૂર બહુ આવ્યું હોય છે. કેમ સામે પાર જાવું? તો કોઈ લાકડું તણાતું એના ઉપર બેસી જાય ને પછી ઓલો સર્પો હોય ને પાછળથી જાય ને રત્નાવલી, એવું મેળું મારે ભયંકર. કે જેટલો પ્રેમ મારામાં છે ને એટલો પ્રેમ જો રઘુનાથમાં થાય ને તો ભગવાન તમને હાજરા હાજર થઈ જાય. અને એવો ઠપકો આપ્યો, એવો ઠપકો આવ્યો ને તુલસીદાસને હાડો હાડવે. હતા તો મુક્તાત્મા જ હતા. નીકળી ગયા, ભગવા કપડા પહેરી લીધા, કોઈ સદગુરુ મળ્યા. 12 વર્ષ સુધી હિમાલયમાં એમણે કઠોર સાધના કરી, ભગવાન શિવ દર્શન દીધા. પછી રામાયણ લખવાની શરૂઆત કરી સંસ્કૃતમાં. ભગવાન શિવજી આવીને કહ્યું કે સંસ્કૃતમાં નહીં, પ્રાકૃત ભાષામાં લખો. પછી એને બહુ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી જો. અયોધ્યા કાશીની અંદર રામકથા કરતા હતા, એમાં પછી એને ભૂત મળ્યું કે તમારી કથામાં રોજ હનુમાનજી આવીને કથા સાંભળે છે. મને કયો કોણ છે? હૌથી છેલ્લે રક્ત પીતિયાનો રોગી અને કોડ વાળો માણસ એકદમ વૃદ્ધ થઈને જે રૂપ ધારણ કરીને બે છે ને, એ સ્વયં મહાવીર હનુમાન પોતે છે. તુલસીદાસજી કથા જેવી પૂરી કરીને સીધા પગ પકડી લીધા. ભરોસો આપણને ન આવે કે આવો માણા હોય હનુમાનજી, અને ભૂત કે ભૂતે કીધું હતું. ભૂતે તુલસીદાસજીને હનુમાન દેખાડ્યા અને હનુમાનજી રામ દેખાડ્યા. બુદ્ધિ ઉતરે છે કે આમ કઈ આમ કેમ થાય છે કે આ બાવો માળો મંડી પડ્યો હાવ ગપ્પે ગપાજી કે ખોટી વાત નથી, આ સત્ય છે. મેં આ લંડનમાં કથા કરવાનું થયું ત્યારે આ બધું મેં વાંચ્યું. કારણ કે આપણી આગળ પુરાવો ન હોય ત્યાં સુધી બોલાય તો નહીં ને. હનુમાનજી મૂળ રૂપમાં દર્શન દીધા ને પછી તુલસીદાસજીએ કીધું, આજથી તમે મારા સદગુરુ છો, મને રામ દર્શન કરાવો. કે જાઓ, રામ દર્શન કરાવવાની જવાબદારી મારી. રામ દર્શન કરાવે છે એટલે એક કોઈ સદગુરુ જયારે આપણને મળે છે ત્યારે પરમાત્મા સુધી પહોંચાડી દે. તમારું વજન ગમે એટલું હોય પણ કોઈ હાથ નહીં પકડે ને તો ઠાકોરજી ઓળખાશે નહીં. વિભીષણ કઈ ભજન ઓછું કરતા હતા, રાવણ ને રાજ્યમાં રહેવાનું, બધા જ રાક્ષસો, એકલો રામ ભગત, અખંડ રામ 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 રામ. હનુમાનજી મહારાજ જયારે લંકામાં જાય છે, મંદિરે મંદિર પ્રતિ કરી શોધા, જહા તહા દેખા અગણિત જોધા, રાત્રિએ પ્રવેશ કરે છે હનુમાન દાદા. દિવસે ન ગયા સારું થયું, કારણ કે દિવસનો રાવણ અલગ છે ને રાતનો અલગ છે. દિવસે જો હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો હોત તો સવારના પોરમાં રાવણ પૂજા કરે છે, પાઠ કરે છે, યજ્ઞ કરે છે, મહાદેવજીનો અભિષેક કરે છે, અને જેવી સાંજ પડે એટલે મોટા ટીપણા ને ટીપણા ગેલનો ને ગેલનો દારૂ પી, અને એ જે બેફામ બને છે એ રાવણ લંકાની અંદર એકદમ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સીતાની શોધ કરે છે. એમાં જ્યારે બધા રાક્ષસોના મકાન જોઈને જ્યારે રાવણના મહેલમાંથી બહાર નીકળે, સામે સરસ મજાનું મકાન વિભીષણનું જોવે છે. બાર શંખ ચક્ર ગદા અને પદ્મ, સરસ મજાના શસ્ત્રો છે. ધનુષ અને બાણ છે. સવારનો પોર થવાની તૈયારી છે, 3:30 નો સુમાર છે. હનુમાનજી મહારાજ જ્યાં નીકળે બહાર અને ત્યાં અંદરથી રામ 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 એવો અવાજ આવે છે. જય શ્રી રામ કહેવાનો આ લાભ છે, જય સ્વામિનારાયણ કહેવાનો આ લાભ છે. કોઈ પણ પ્રકારની તમારી જો સારી ટેવ હશે તો એનું ફળ ભગવાન આપશે, આપશે ને આપશે. સારી ટેવ પાડો. ઘણાને ઊંઘમાં ગાળું બોલવાની ટેવ હોય છે. બોલો, દિવસે તો ધબધબાથી બોલાવતા જ હોય, ઊંઘમાં ગાળો દેતા હોય. ઘણા ઊંઘમાં પાટા મારતા હોય, કારણ કે રાત્રે પાટા દિવસે પાટા ખાતા હોય. એટલે જો એટલે બધા આપણે હાસ્ય કલાકારો નથી, ઘણી વાત કરતા કે એક બેન એના ધણીના ડૉક્ટર પાસે લઈને ગયા કે સાહેબ આ ઊંઘમાં બહુ બડબડ કરે, બહુ બડબડ, તમે જરા કંઈક દવા આપો ને. એટલે ડૉક્ટર કહે દવાની જરૂર નથી, તો એની ઉપર દયા કરો, દવાથી કામ નહીં, આની ઉપર દયા કરો બિચારા ઉપર. તો કેમ? તો કે દિવસે તું બોલવા જ દેતી નથી, પછી ભાઈ રાતે ઘા કાઢી નાખે છે. એટલે ઘણા દિવસે મેળ ન પડે, રાત્રે પછી ધબધબાટી બોલાવે. બધા એકબીજા ઉપર દયા, આ પ્રશ્નો એટલા બધા આવ્યા છે ને, એટલા બધા થોકડો થયો છે, બાજ બાજના આવ્યા છે. એટલે મેં આ લોકોને કીધું એમાં ખાલી સિલેક્ટેડ રાખો. તમારા ઘરના પ્રશ્નો અહીં આવ્યા હોય કે આમ નથી હરખું હક લેવા દેતા ને કે આ હક નથી લેવા દેતી, પૈણા ત્યારે ખબર નહોતી, મમ્મી પપ્પાને પૂછાય તો ખરું ને કે આમાં કેમ થાય, તમારો 25 વર્ષનો અનુભવ છે કઈ કયો. આ તો ઓલા 4 ચોર ચોરી કરવા ગયેલા ને, ચોરી કરીને પછી એક મોટા મોટા ખંડેર ની અંદર, ખંડેર ને ગણપતિ દાદા મોટા ભાગ પડવા ખંડેર માં બેઠા, એમાં એક જણા થી એમ ભૂલ માં ગણપતિ નામ મોટી મૂર્તિ ને એમાં ડૂટી મોટી જબર, એમાં હાથ નખાઈ ગયો, હાથ જ્યાં નાખ્યો ને વીછી માળો બેઠેલો ઠાકરિયો એવો ડંક માર્યો, અંધારું હતું એટલે ઓયલો કે આ હા, પણ હું ગણપતિની ડૂટી ટાઢી 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 બોળ, આટલો તો બરોબર ટાઢો નહીં. બીજા 3 જણને ડૂટી ટાઢી, પણ ગણપતિની ડૂટી એટલી ટાઢી વાત જવા દે, બહુ અરે બહુ ટાઢી. ઓલા ને એમ તો લાય હું અખતરો કરું, કેવી ઠંડી છે, એને હાથ નાખ્યો, એને ડંક માર્યો. ઓલા ને ખબર પડી માળો આ કાઠ છે હારો, પણ અમને બેને ડંક માર્યા બે રહી ના જાય છે. એટલે હા, પણ ખરેખર ટાઢી હો, એવી ટાઢી, પણ આવી તો ટાઢી ક્યાંય જોઈ જૂટી ને. ત્રીજો કે હે બોટ, અરે હું બરફ એની આગળ એના કરતા ટાઢી. ત્રીજા એ હાથ નાખ્યો, એ તો હમ હમી જ જાય ને, એ બીજી થોડો બીજો રહેવા દે. એને એમ થયું કે એક એનો રહી જાય. એને કીધું ના ના, પણ હારી ટાઢી, આવો તો હિમાલય ટાઢો નથી કે. ચોથા જયારે હાથ નાખ્યો ને એને કહ્યું ને, ત્યારે એને કીધું ગાંડી નાવ, તમને 3ને કહ્યું મને તો રહેવા દેવો હતો ને. બસ એમ મમ્મી પપ્પા બધા વિચાર કરે કે આપણે હલવાને આ એનો નીકળી જતો હતો, આ એનો નીકળે. પણ તમે બધા બહુ સુખી છો, કારણ કે તમારા મોઢા કે છે. કારણ કે સ્વામિનારાયણના ઘરના છો ને, અને એમાં તમે કાઠિયાવાડી છો. એટલે જગતના માર્ગની અંદર, પરમાત્માના માર્ગની અંદર આખું છે અલગ અલગ બધું. વિભીષણજી આટલી પરિસ્થિતિઓમાં પણ ભગવાનનું નામ લે છે, સારી ટેવ છે. જેને જેને સારી ટેવ હોય છે ભગવાન એનું રક્ષણ કરે છે. તેમ ભગવાન વન વિચરણ વખતે નીકળે ને ત્યારે ભગવાન ડોળા ગામ જાય, નીલકંઠવર્ણી, અને ભરવાડના ઘેરે ઉતરે. ભરવાડના ઘેરે ભજન હાલતું હતું, એક જ ખાટલો, મહેમાન બે, એના ગુરુ આવેલા. ભરવાડ ભાવવાળા બહુ હોય, ભગવાનને દૂધ પાયું બરાબરનું, ગુરુને પાયું, રાત્રે ભજન હતું, ભગવાનને મજા આવી. કોને હેઠે ઉરાવવા? એટલે ભરવાડને એમ થયું કે બે આમ ખખુડી મુખુડી છે, ગુરુ પાતળા હતા, ભગવાન હાવ નાના એવડા પાતળા હતા, એમ તું બે ને એક ખાટલો હું રહી દી. એટલે પૂછ્યું ફાવશે? તો કે ફાવશે. નીલકંઠ વર્ણીને શિયાળાનો ટાઈમ છે, બે ને એક જ ખાટલામાં ગુરુને મોટી દાટીને આ બાળ બ્રહ્મચારી નાના એવડા. પણ ગુરુને આદત અને ટેવ બહુ સારી હતી, અદભુત ટેવ હતી. ઊંઘમાંથી જરાક ચાકી જાય ને પડખું ભરે, હે રામ હે રામ, એવી સરસ મજાની ટેવ. ગુરુ જાગ્યા છે વળી અને પડખું ભર્યા, ગુરુથી બોલાઈ ગયું હે રામ. એટલે નીલકંઠ વર્ણી એમ તું આ તો મને બોલાવે. એક વખત તો પ્રભુ ન બોલ્યા, જ્યારે બીજી વખત ઓલો સાધુ બોલ્યા કે હે રામ, એટલે નીલકંઠ વર્ણીએ કીધું હું છે. એટલે બાબાજીને એમ થયું હું રામને બોલાવું ના મળો કેમ બોલ બોલ કરે. થોડી વાર તો પાછા પડખું ભરવા અને ગઢા થઈ જાય પછી ઊંઘ ઓછી આવે. પણ મારી વિનંતી છે બધા ગઈડા માણસોને, તમને ઊંઘ ભલે ઓછી આવે પણ જે હુતા હોય એને હળી ન કરવી, એ બહુ ઉપયોગી થાય. કે હારો ઊંઘી જ રહેજો બેની જેમ, એમાં બાયુમાં તો વાત જ જવાય દો. હાહું થઈ ગયા પછી બજર ઘસતા ઘસતા અમથી એ હુવે ને બીજીને હુવા નો દે બિચારી. એ જે હુતા હોય ને હિખેથી હુવા દેવા, સુખ લેવા દેવું, અને હુત્યા જેવું સુખ નહીં જાગ્યા પછી દખ કેટલું બધું. ત્રીજી વખત જયારે મહારાજ બોલ્યા કે હે રામ, ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું હું છે. અને બાબાજી મગજ ગયા, પણ તું હિરણ છાનો માનો, હું તને થોડો બોલાવું છું, હું તો વૈકુંઠ વાળા રામને બોલાવું છું. ત્યારે બાલુડા બ્રહ્મચારી બોલ્યા કે તો શું અમીને વૈકુંઠ વાળા રામ અલગ છે? ત્યારે મહારાજ કે તું તો છો ખખુડી મુખુડી, હા રખડતો બાવ, મારા રામ તો રાજા ધીરાજ, કેવા પિતાંબર, કેવા મુંગટ. ભગવાન કે આ તો અમે તમારા જેવાના કલ્યાણ કરવા માટે બાવા થયા છીએ, બાકી અમે એ જ છીએ. એમ કરીને ભગવાને રામ રૂપે બાવાજીને દર્શન દીધું. અને બાવોજી તો ધૂળમાં દંડવત કરવા માંડ્યા, ધૂળમાં ગાવા માંડ્યા સ્તુતિ.
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુ, નવ તંજ લો
સારી ટેવ હંમેશા સારું જ કરાવે.